नमो अरिहंतानं नमो सिद्धानं नमो अरियाणं नमो अजायाणं सवसाहुनं अरिहंत उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई है धन्य धन्य तुम्हारी सुज सब आज है पर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख है तो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है।
रविवार की पाठशाला नो विषय 14 गुणस्थान चाली रह्यो छे जेमा आपणे गुणस्थान विषय संबंधी घनी बड़ी चर्चा करी चुक्या छे। आजे जे विषय आपणे जे जोवानो छे ए 8मा गुणस्थान नी आपणे चर्चा प्रारंभ करी हती अने ए 8मा गुणस्थान नी लगभग घनी बड़ी चर्चा थई गई हती परंतु छेल्ले एक विषय 8मा गुणस्थान संबंधी बाकी हतो के 8मा गुणस्थान मां थवा वाला 4 आवश्यक कार्य ये 4 आवश्यक कार्य नी आपणे चर्चा करवानी छे। 8मा गुणस्थान नुं आखुं नाम अपूर्व करण प्रविष्ट शुद्धि संयत छे। अपूर्व करण प्रविष्ट शुद्धि संयत ए 8मुं गुणस्थान छे जेमा आपणे नी परिभाषा जोता जोयुं के अधःकरण संबंधी अंतर मुहूर्त कार पूर्ण कर प्रति समय अनंत गुणी शुद्धि को प्राप्त हुए परिणाम को अपूर्व करण गुणस्थान कहते हैं। सुवात आवी हती के 7मा गुणस्थान ना जे बे भाग छे एमा जे स्वस्थान अने सातिशय अप्रमत जे बे भाग कीधा एमा स्वस्थान माथी जारे मुनिराज सातिशय अप्रमत मा प्रवेश करे छे त्यारे अधःकरण नामना जे करणना प्रणाम छे ए प्राप्त थाय छे। हवे ए अधःकरणना जे प्रणाम छे एनो कार अंतर मुहूर्त नो छे ए अंतर मुहूर्त नो जे अधःकरण नो कार पूरो थयो अने आपणे पहला पण वात करी के अधःकरणना प्रणाम एटले सातिशय अप्रमत एटले श्रेणी चढ़वानी पूर्व तैयारी ना प्रणाम पॉइंट समझाए छे ने तो श्रेणी चढ़वानी पूर्व तैयारी ना जे प्रणाम पूर्व तैयारी जे अधःकरण मां थई सातिशय अप्रमत मां थई एनो अंतर मुहूर्त नो काल पूर्ण थता अंतर मुहूर्त नो एनो काल पूर्ण थता मुनिराज जारे श्रेणी पर आरूढ़ करे छे त्यारे या तो उपशम या तो शपक कोई माथी एक कोई पण एक श्रेणी प्रारंभ करे छे अने प्रारंभ थता जे 8मा गुणस्थान ने प्राप्त थाय छे अपूर्व करण दशा ने प्राप्त थाय छे अपूर्व एवा परिणाम प्रगट थाय छे जे पूर्व मां कदी पण एवा परिणाम जीव ने प्राप्त थया होता नथी एवा परिणाम नी प्राप्ति थाय छे एने कहेवाय अपूर्व करण। आपणे बे मुनिराज नी कम्पेरिजन नी पण वात करी हती के अधःकरण मां अने अपूर्व करण मां आपणे शुं अंतर जोयो हतो आपणे वात करी हती तमने याद होय तो के अधःकरण मां जारे बे मुनिराज कोई पण मुनिराज जारे अधःकरण रूप परिणाम ने प्राप्त करता करता फॉर एक्जाम्पल आपणे लईए के 16मा परिणाम 16मा नंबर ना समय ना परिणाम पर पहोंच्या 16 नंबर नो समय आयो अने ए अनंत गुणी विशुद्धता वत्ता 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 16 नंबर ना समय ना परिणाम पर पहोंच्या। हवे ए जे विशुद्धता 16 समय पछी प्राप्त थई एटले के 15 समय नो व्यय थयो अने 16मा समय नो उत्पाद थयो तो 15 समय नो व्यय थता अने 16मा समय नो उत्पाद थता जे वितरागता रूप विशुद्धता प्रगट थई एवी ज विशुद्धता कोई बीजा मुनिराज अगर अधकरण में प्रवेश करे तो एवी समान विशुद्धता चौथा नंबर ना परिणाम में प्रगट करी शकवा में समर्थ छे। तो चौथो नंबर नो जे परिणाम छे ए बीजा मुनिराज नो काल अने सोळमा नंबर नो जे समय नो परिणाम छे ए पहला मुनिराज ना परिणमन नो काल। तो ए अगर आपणे कम्पेर करिए तो ए समान छे। आपणे वात करी के याद होय तो ख्याल आवे छे। तो एटली विशुद्धता एटली उग्र विशुद्धता चौथा नंबर मां ज मुनिराज बीजा मुनिराजे प्रगट करी। पण ए स्थिति अपूर्व कर्ण मां नथी बनती। समझाय छे? कारण के अपूर्व कर्ण मां तो एवा अपूर्व 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 परिणाम प्रगट थाय छे के अगर ए समय तमे 16 अने 4 नंबर ना परिणाम ने कम्पेर करो तो एमां समानता जोवा मां नहीं आवे। 16 नंबर अने 16 नंबर ने कम्पेर करो तो समान होई पण शके अने समान न पण होई शके। आटली चर्चा आपणे परिणामोनी करी हा, बराबर छे। एना पछी आठमा गुणस्थान नुं जे नाम छे एनी आपणे संधि छूटी पाडीने समझ्या। पछी आपणे जोयुं के आठमा गुणस्थान मां कोई पण जे आपणे कहीए ने के बे प्रकारना सम्यक्त्व वाळा जीव श्रेणीमां प्रवेश करी शकशे ने, या तो द्वितीय ऑप्शन सम्यक्त्व या तो शायिक सम्यक्त्व। तो शायिक सम्यक दृष्टि जीव तो बे प्रकारनी श्रेणी चढ़वामां समर्थ। शायिक सम्यक दृष्टि हो तो कोई पण एक श्रेणी चढ़ी शके। एवं जरूरी नहीं कि शायिक सम्यक दृष्टि शपक श्रेणी चढ़े, बराबर। ए उपशम श्रेणी पर पण आरूढ़ थई शके। परंतु द्वितीय उपशम सम्यक दृष्टि जीव चढ़से तो कई श्रेणी चढ़से? बोलो जल्दी जल्दी, रिविजन से आ तो 5 मिनट में पूरु करू छू। द्वितीय उपशम सम्यक दृष्टि जीव अगर श्रेणी चढ़से तो कई चढ़से? तो के उपशम चढ़से, शपक श्रेणी नहीं चढ़े। केम नहीं चढ़े? कारण के द्वितीय उपशम सम्यक दृष्टि नी सत्ता मां हजीन दर्शन मोह अनंतानुबंधी उपशमित थई। तो जे श्रद्धा संबंधी अजीन प्रकृतियों उपशमित थई हो तो चारित्र संबंधी प्रकृतियों नो क्षय केवी रीतना प्रारंभ थई शके तो ए पॉसिबल नथी। एनी पण आपणे घणी चर्चा करी हती। उपशम श्रेणी ना आपणे गुणस्थान जोया हता। कया कया? 8, 9, 10 अने 11। शपक श्रेणी ना आपणे गुणस्थान जोया 8, 9, 10 अने 11 मां गुणस्थान मां आवता आवता 12मुं गुणस्थान आवे। 11मुं गुणस्थान उल्लंघन करीने 12मुं 11मुं आवे तो भले त्यां रोकाई नहीं, भले क्या होल्ट न ले, परंतु 12मा जता पहला 11मा थी पसार थई। अरे भाई एवू बनी ज न शके। जे कर्म नो शयिक करीने आगळ पुरुषार्थ वधारे छे, शयिक करता आगळ चढ़े छे, एने उपशम नु गुणस्थान केवी रीतना आवे? तो के ए आवी शके नही, बराबर छे। पछी एक मंत्र आपणे एक सूत्र जोयो तो के भाई जे सम्यक्त्व छे એ ધર્મનું મૂળ છે અને ચારિત્ર છે એ સાક્ષાત ધર્મ છે। એની પણ આપણે ચર્ચા કરી હતી કે સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે। તો શ્રદ્ધા સંબંધી અગર કોઈ વિપરીતતા કે કોઈ અજીને પ્રકૃતિ હોય તો કોઈ પણ મુનિરાજ ચારિત્રનો પુરુષાર્થ માંડી શકે નહીં। એ ચર્ચા આપણે કરી। હવે એની આગળ આપણે 4 ટોપિક લઈ લીધા હતા જે હું આજે રિવાઇઝ નથી કરવાની, પણ ખાલી ટોપિક્સના નામ બોલું છું। 8મા ગુણસ્થાન સંબંધી આપણે 4 ટોપિક લીધા હતા જે આપણે હંમેશા લઈએ છીએ। કયા કયા લીધા હતા? 8મા ગુણસ્થાન સંબંધી સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, કે કયું સમ્યક્ત્વ પોસિબલ છે, બરાબર। હવે આપણે ઘણી વાર રિપીટ કર્યું છે એટલે હું રિપીટ નથી કરતી। ચારિત્રની પણ આપણે વાત કરી હતી। 8મા ગુણસ્થાનમાં કયું ચારિત્ર હોય? ચલો એક લાઈનમાં કોઈ આન્સર આપે તો। 8મા ગુણસ્થાનમાં કયું ચારિત્ર હોય? આ જ ફાઇનલ આન્સર છે? ધીસ ઇઝ અ ફાઇનલ આન્સર કે કોઈ બીજો આન્સર છે? કે આ ફાઇનલ ઇઝ ફાઇનલ ફાઇનલ છે? તો લાસ્ટ ટાઈમનો લેક્ચર બધાએ ધ્યાનથી સાંભળો નથી, પણ કેટલું સાંભળીએ, તમે કેટલું બોલો છો? બોલો, લાસ્ટ ટાઈમનો લેક્ચર 8મા ગુણસ્થાનમાં કયું ચારિત્ર? વન આન્સર ઇઝ રાઇટ, આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ રોંગ। अरे चारित्र, पहला तो कयु चारित्र? सर्वजाति देशजाति तो आपने लगाड़ी थी, सायोक्षमिक चारित्र में तो ये लागते, तो कोई सवाल ज नहीं। परंतु कोई बीजी अपेक्षा नहोती बात करी आपने, कही रही थी कि नहीं, जरा तो पाछू रिकलेक्ट करो। बोलो जल्दी, उपशम श्रेणी चढ़वा वाला मुनिराज ने उपचार थी औपशमिक चारित्र, શપક શ્રેણી પર આરૂઢ થવા વાળા મુનિરાજ ને ઉપચારથી શાયિક ચારિત્ર, કારણ કે આપણે વાત કરી હતી 8, 9 અને 10 ત્રણ અંતર મુહૂર્ત વ્યતીત થતા 11મા ગુણસ્થાનમાં પ્રવેશ પામવા વાળા ઉપશમક મુનિરાજ ઔપશમિક ચારિત્રવંત થશે, અને ત્રણ અંતર મુહૂર્ત પૂરા થતા શપક શ્રેણી પર આરૂઢ થવા વાળા મુનિરાજ ને ત્રણ અંતર મુહૂર્તમાં શાયિક ચારિત્ર પ્રગટ થવાનું છે. એ અપેક્ષાએ ભાવિ નિગમ નહી આવ્યું નહી. હવે યાદ તો આવ્યું કે નહીં? કે આવું કઈ હું બોલી હતી? અજીન બધા બ્લાઇન છે, યાદ આવ્યું ને? તો આપણે ભાવિ નિગમ નહી ની વાત કરી છે ને, કે એ અપેક્ષાએ ભાવિ નિગમ નહી ની અપેક્ષાએ 8મા ગુણસ્થાન વાળા 9મા, સેમ વાત 9મા પણ આવશે, સેમ વાત 10મા પણ આવશે. પોઈન્ટ સમજાય છે? 6-10મા ગુણસ્થાન સુધી શાયોક્ષમિક ચારિત્ર, એનો કોઈ સવાલ જ નથી. 10મા સુધી શાયોક્ષમિક છે, 6-10 શાયોક્ષમિક ચારિત્ર છે, આપણે રિપીટ કરી ચુક્યા છે. પરંતુ હવે 8, 9, 10 ની એક અજીન અપેક્ષા જીનાગમમાં આવી છે, તો એ અપેક્ષા પણ આપણે ક્લિયરલી સમજવી પડશે કે નહીં. તો એ અપેક્ષા એ સમજાવી, 8, 9, 10 ત્રણેય ગુણસ્થાનમાં અપેક્ષા લાગુ પડશે કે ઉપચારથી ઉપશમ શ્રેણી વાળાને વેરી ગુડ, અને ઉપચારથી શપક શ્રેણી વાળાને વેરી ગુડ. કેમ? કઈ નહીં ની અપેક્ષા એ કેમ? કેટલા કાળમાં? કે ત્રણ અંતર મુહૂર્તમાં ઔપશમિક અને શાયિક ચારિત્ર પ્રગટ થવાનું છે. રિવિઝન કરવું પડે ભાઈ, એમ તો ચાલે નહીં હને. ચલો વેરી ગુડ, કઈ વાંધો નહીં. હવે આપણે આ ચારિત્રની વાત કરી, આપણે સમ્યક્ત્વની વાત કરી, પછી આપણે કાળ અપેક્ષાએ પણ ઘણી બધી વાત કરી હતી. સમજાય છે ને? કાળ અપેક્ષાએ આપણે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળની ચર્ચા કરી હતી, અને આપણે પછી ગમનાગમનની ચર્ચા પણ કરી હતી. બરાબર, ગમનાગમનમાં એક પોઈન્ટ મારાથી મિસ થઈ ગયો હતો. દેવલાલી વાળા એક બ્રહ્મચારી દીદી આ સ્વાધ્યાય સાંભળો હશે તો એમને મારું ધ્યાન દોરાયું. ગમનાગમનમાં અગર એક પોઈન્ટ મિસ થઈ ગયો છે, તમે જોઈ લો, થઈ ગયો છે. એ પોઈન્ટ એ છે કે આપણે ગમનાગમનને બે અપેક્ષાએ સમજ્યા હતા. કઈ બે અપેક્ષાએ? એક ઉપશમ શ્રેણી પર ચડવા વાળા મુનિરાજનું ગમનાગમન, અને એક શપક શ્રેણી પર આરૂઢ મુનિરાજનું ગમનાગમન. આટલું સમજાયું? તો આપણે નાવ વી આર ગોઈંગ ટુ ક્લાસિફિકેશન કરવું જ પડશે આવી રીતના, કારણ કે બે શ્રેણી ચાલુ થઈ ગઈ છે. તો એક વસ્તુ એ રહી ગઈ હતી, મેં એમ કીધું હતું કે 8મા ગુણસ્થાનમાં ઉપશમ હોય કે શપક હોય, ઉપશમક મુનિરાજ હોય કે શપક મુનિરાજ હોય, 8મા ગુણસ્થાનમાં આગમન 7મામાંથી જ થાય. પણ એ વાત કમ્પ્લીટલી સાચી નથી. ઉપશમક વેરી ગુડ પોઈન્ટ સમજાયું? ઉપશમક મુનિરાજ અગર ઉપરથી જયારે અગર નહીં આવે જ નીચે, ત્યારે એમનું આગમન 8મા ગુણસ્થાનમાં 9મા ગુણસ્થાનમાંથી પણ થાય. ધીસ પોઈન્ટ આઈ હેડ મિસ્ડ, ઓનલી ધીસ પોઈન્ટ. આગમનમાં, આગમન મેં શું કીધું, ક્યાંથી આવે, આગમન ક્યાંથી થાય? તો કે બે મુનિરાજનું આગમન કે 7મામાંથી જ થાય. બરાબર છે? પરંતુ 8મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી પર આરૂઢ થવા વાળા મુનિરાજ 9મામાંથી પણ આવી શકે, કારણ કે જયારે નીચે આવશે ત્યારે એમનું આગમન 9મામાંથી, અને જયારે ઉપર ચડશે ત્યારે બેવનું આગમન 7મામાંથી થશે. ઓકે, તો આ એક પોઈન્ટ રહી ગયો હતો, એ આપણે ક્લિયર કરીએ. બરાબર, તો સમ્યક્ત્વ, ચારિત્ર, ગમનાગમન અને કાળ, 8મા ગુણસ્થાનની પરિભાષા, પછી 8મા ગુણસ્થાનની સંધિ છૂટી પાડી, પછી 8મા ગુણસ્થાનમાં આપણે શ્રેણીની પરિભાષા જોઈ હતી, અને બે પ્રકારના શ્રેણીના ભેદ અને એની પણ પરિભાષા આપણે જોઈ હતી. ચલો હવે અધિક સમય ન લેતા હવે હું મૂળ વિષય ઉપર આવું છું, જે આપણે નવો વિષય પ્રારંભ કરવાનો છે. એ વિષય છે 8મા ગુણસ્થાનમાં થવા વાળા 4 આવશ્યક કાર્ય. 7માના 4 આવશ્યક કાર્ય આપણે જોયા હતા, 7મા ગુણસ્થાનના 4 આવશ્યક કાર્ય પણ યાદ છે. ચલો 7 અને 8માં આ બે વાત તો એકદમ યાદ રહેવી જોઈએ. 7મા ગુણસ્થાનમાં થવા વાળા 4 આવશ્યક કાર્ય કોને યાદ છે? જલ્દી જલ્દી, વેરી ગુડ. પ્રતિ સમય, જો આ બહુ જરૂરી છે, એક એક શબ્દ બોલવા. તમે ખાલી અનનગુની વિશુદ્ધતા બોલશો તો નહીં ચાલે, આન્સર રોંગ નથી પણ ઇનકમ્પ્લીટ છે. તો પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધવી, હું 7માના 4 આવશ્યક કાર્ય બોલું છું. 7માના પછી એ 4-4 તો 8મામાં પણ થશે, પ્લસ બીજા જે 4 થશે એના નામ મેં લખાયા હતા. સમજાય છે? તો એ આપણે જોવાના છે આજે. તો પહેલો પોઈન્ટ, પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધવી. બીજો પોઈન્ટ, સાતમાનો બીજો પોઈન્ટ, સ્થિતિ બંધાપસરણ. એનો પણ આપણે ડિટેલમાં અર્થ જોયો હતો કે સ્થિતિ બંધાપસરણનો શું અર્થ છે. નવીન જે કર્મ બંધાય છે કોનું નિમિત્ત પામીને, જો હવે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ ફરક બતાવ્યો છે સાતમાના આવશ્યક કાર્ય અને આઠમાના આવશ્યક કાર્યમાં. પહેલા સાતમાનું થોડું રિકલેક્ટ કરીએ, કારણ કે તો આઠમાનું કમ્પેરિઝન કરીને સમજાશે ને, વધારે ક્લિયર થશે. નવીન કર્મના બંધની વાત કરી હતી ત્યાં. હા, એ વાત પણ કહી હતી કે ભાઈ એ વર્તમાન જે આઠમા ગુણસ્થાનમાં મુનિરાજ પોતાના શુદ્ધોપયોગ, સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ પોતાના, સાતમાની વાત કરું છું, અને આ ચાર આવશ્યક કાર્ય ક્યારે થાય છે? સાતિશયમાં, સ્વસ્થાનમાં નહીં. આપણને યાદ રાખજો, આપણે સાતિશયમાં થવાવાળા ચાર આવશ્યક કાર્યની વાત કરીએ છીએ. તો સાતિશય અપ્રમત્તમાં જયારે મુનિરાજ પોતાના આત્મામાં લીન છે, શુદ્ધોપયોગમય દશા છે, એ દશા વખતે એની સાથે સાંભળજો ધ્યાનથી પોઈન્ટ, એ દશા વખતે એની સાથે જે સાતમું ગુણસ્થાન છે એટલે સ્વંજ્વલન કષાયનો કેવો ઉદય? તીવ્ર, પછી મંદ ઉદય. આપણે લઈએ છીએ ને તીવ્ર, મંદ, મંદત્તર, મંદત્તમ. તો મંદ ઉદય, સ્વંજ્વલન કષાયના મંદ ઉદયમાં જોડાવાથી અબુદ્ધિપૂર્વકનો જે રાગ, સમજાય છે, જે મંદ કષાયનો ભાવ છે, એ વિતરાગતા સાથે મંદ કષાયનો, શુદ્ધોપયોગ સાથે મંદ કષાયનો ભાવ છે, એ મંદ કષાયનું નિમિત્ત પામીને આ કાર્ય થાય છે. આટલું યાદ રાખજો, કારણ કે આગળ બીજી વાત કરવાની છે. સમજાયું બધાને? શું કીધું? સાતમા ગુણસ્થાનમાં સાતિશય અપ્રમત્તમાં જે શુદ્ધોપયોગ દશાની સાથે મંદ કષાયની ધારા ચાલુ છે, મંદ કષાયના પરિણામનું નિમિત્ત પામીને નવીન જે કર્મ બંધાય છે, એ કર્મ પ્રતિ સમય અસંખ્યાત ગુણાહીન હીન સ્થિતિ વાળા બંધાશે. હા, એ છે કે નવીન કર્મ બંધાશે, એ તો થશે જ, પરંતુ એની સાથે સત્તામાં પડેલા કર્મમાં પણ થોડો ફેરફાર થશે. પણ હવે જે ફેરફાર આઠમા ગુણસ્થાનમાં થવાનો છે, એવો ફેરફાર હજી સત્તામાં પડેલા કર્મોમાં સાતમા ગુણસ્થાનમાં નથી થતો. એમ આઈ ક્લિયર? જલ્દી જલ્દી સમજાયું? આપણે લેશું, હજી આત્માનું લેશું ને ચાર, એટલે સમજાશ. પણ આટલું ખાલી સમજો કે મુખ્યતઃ સાતમાના જે આવશ્યક કાર્ય છે, દે આર ઓલ રિલેટેડ ટુ નવીન કર્મ. અને આઠમા ગુણસ્થાનમાં મુખ્યતઃ જે કાર્ય થાય છે ચાર, દે આર ઓલ રિલેટેડ ટુ સત્તામાં પડેલા કર્મ. એમ આઈ ક્લિયર? ડિફરન્સ ક્લિયર થાય છે? બરાબર. તો આ એક વાત આવી. તો પહેલો પોઈન્ટ શું આવ્યો? પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધવી. બીજો પોઈન્ટ શું આવ્યો? સ્થિતિ બંધાપસરણ, એટલે ઇટ ઇઝ રિલેટેડ ટુ સ્થિતિ બંધ. ત્રીજો અને ચોથો પોઈન્ટ એ રિલેટેડ ટુ અનુભવ, કે જે કર્મ આવ્યા એ કર્મમાં, હા પ્રબોલો શું આવ્યું એમાં? કે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ અનંત ગુણો વધવો અને અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ ઘટવો. બરાબર. તો આ ચાર આવશ્યક કાર્ય થઈ ગયા. કોના? સાતમાના. હવે આઠમા ગુણસ્થાનના ચાર આવશ્યક કાર્ય જો કેટલી સુંદર વાત છે. જો આઠમા ગુણસ્થાનના ચાર આવશ્યક કાર્ય જે સાતમામાં થાય છે એ તો થવાના જ છે. ઉપરાંત હવે આઠમાનું પહેલું આવશ્યક કાર્ય શું કીધું તું યાદ છે? જો એનું વાક્ય જ આખું શું છે, કદાચ મેં લાસ્ટ ટાઈમ વાક્ય આખું નહીં બોલ્યું હોય, ખાલી શોર્ટમાં કીધું તું, હવે આખું વાક્ય બોલું છું, સાંભળજો. પૂર્વબદ્ધ કર્મો કા, શું કીધું? શું કીધું? જલ્દી. પૂર્વબદ્ધ કર્મો કા, એટલે પૂર્વબદ્ધ એટલે પૂર્વમાં બંધાયેલા જે કર્મ સત્તામાં પડ્યા છે. બરાબર, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચારે વાત સાંભળજો ધ્યાનથી. હવે નાવ ફોકસ ઓન આઠમું ગુણસ્થાન, હવે સાતમું ભૂલી જાઓ. આઠમા ગુણસ્થાનમાં થવાવાળા ચાર આવશ્યક કાર્યમાં પહેલું પૂર્વ, હવે વિશુદ્ધતા વધે છે, સાતમા કરતા વિતરાગતા વધી, પ્રગાઢતા વધી, સમજાય છે? તો હવે એ વિતરાગ ભાવનું નિમિત્ત પામીને શું થાય છે? હવે જો પૂર્વબદ્ધ, પૂર્વબદ્ધ કર્મો કા અસંખ્યાત ગુણા, ત્યાં શબ્દ શું હતો? સ્થિતિ બંધાપસરણ. અને હવે અહીંયા શબ્દ છે સ્થિતિ કાંડ ઘાત. શું શબ્દ આવ્યો અહીંયા? શબ્દો સાંભળીને એમ થાય શું શબ્દો છે, સમજાય છે. પરંતુ કર્ણાનયોગના આચાર્ય દેવે અત્યંત ઉપકાર કરીને આપણા પર આવા સરસ શબ્દો લખીને આપણને સમજાવી છે આખી સ્થિતિ પ્રણામોની પુનઃસ્થાનમાં. તો પાછી પૂર્વબદ્ધ કર્મો કા, હજી તો આનું રહસ્ય ખોલું છું, તમે સાંભળજો ધ્યાનથી. પહેલા તો ખાલી બોલું છું નામ, એનું વાક્ય. પૂર્વબદ્ધ કર્મો કા અસંખ્યાત ગુણા સ્થિતિ કાંડ ઘાત હોતા હૈ. એનો અર્થ શું થયો કે સત્તામાં પડેલા કર્મો, એક કર્મોનું શું થવું, તો કે એક કર્મોની જે સ્થિતિ છે, સમજાય છે, એ સ્થિતિ પ્રતિ સમય ઓછી ઓછી થતી જવી. કોઈ પણ કર્મની સ્થિતિ ઓછી થવી એ વાત સારી કે ખરાબ? મને કોઈ સમજાય છે? કોઈ પણ કર્મની સ્થિતિ ઓછી થવી, ઓછી થવી એટલે એ થોડા કાળમાં એ કર્મ ઉદયમાં આવીને ખરી જાય તો એ વાત સારી છે. કારણ કે લાંબી સ્થિતિ વાળા કર્મ, એનો મતલબ કે હજી સંસારમાં એટલું લાંબુ રહે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? શું લોજિક છે જો. હવે એક એક વાત લઉં છું. પહેલા તો વાક્ય સમજાયું, પૂર્વબદ્ધ કર્મો કા અસંખ્યાત ગુણા સ્થિતિ કાંડક ઘાત હોતા હૈ. હવે આ વાત શું આવી? આ વાતમાં નવીન કર્મના બંધની કોઈ વાત નથી આવી. આ પોઈન્ટમાં સત્તામાં પડેલા કર્મની વાત છે. હવે સાંભળજો, નવીન કર્મનો જયારે બંધની વાત આવે ને, તો જયારે બંધની વાત આવે, કર્મના બંધની વાત આવે, તો અહીંયા જીવનો કોઈને કોઈ કશાય ભાવ નિમિત્ત જોવે, વિતરાગ ભાવના નિમિત્તથી કર્મને બંધાય. પોઈન્ટ સમજાય છે? કોઈને કોઈ મંદ કશાયનો ભાવ અને એનાથી કર્મનો બંધ થાય. જે કર્મ આવ્યા એના અનુભાગ ઓછા થાય, વધે, પ્રશસ્તના ઓછા, પ્રશસ્તના વધે, અપ્રશસ્તના ઓછા થાય, તો એ નવીન કર્મના બંધની જયારે પણ વાત આવશે ત્યારે જીવના કશાય ભાવનું નિમિત્તપણું કહેવામાં આવશે. પરંતુ જયારે સત્તામાં પડેલા કર્મમાં જયારે આ ગજબનું ઉથલ પાથલ થવાનું પ્રારંભ થાય છે, તો જીવના માત્ર મંદ કશાયના પરિણામ એમાં નિમિત્ત નથી, પરંતુ જીવના એ વિતરાગ પરિણામ પણ એમાં નિમિત્ત છે. મને આ પોઈન્ટ બહુ ગઈ. એકચ્યુઅલી હું વિચારમાં પડી ગઈ કે કેમ આમાં વિતરાગ, કારણ કે બે વાત લખી છે કે આમાં વિતરાગ પરિણામ અને એની સાથે રહેને વાળા મંદ કશાયરૂપ વિશુદ્ધ દોનો પરિણામ નિમિત્ત હૈ. તો સમજાયું ને કે વિતરાગ પરિણામ નિમિત્ત કેમ કીધું ભાઈ? પરંતુ અહીંયા વિતરાગ પરિણામ એટલે માટે નિમિત્ત કીધું કારણ કે સત્તામાં જે ઓલરેડી કર્મ બંધાયા છે એ કર્મની સ્થિતિ શું થાય છે? ઓછી થાય છે. એમ સમજો કે હજાર વર્ષ પછી કોઈ કર્મ ઉદયમાં આવવાનો છે, એ કર્મ આનું બીજું નામ, અગર કર્મની 10 અવસ્થા જે છે એમાં અગર બીજું નામ, આ સિચ્યુએશનનું બીજું નામ અગર કોઈ મને કહી શકે તો જલ્દી કોઈ કહે તો મને બહુ મજા આવશે. વેરી ગુડ, બહુ સરસ, વેરી ગુડ, ઉદીર્ણ, એક્સેલન્ટ આન્સર. શું કામ? કારણ કે પછી કર્મ ઉદયમાં આવવાનો છે, ઘણા કાળ પછી ઉદયમાં આવવાના છે, એ કર્મ જલ્દી ઉદયમાં આવીને ખરી જાય છે, એની સ્થિતિ ઓછી થાય છે. પોઈન્ટ સમજાય છે? આત્મા સાથે રહેવાનો કાર ઓછો થાય છે, એની જલ્દી નિર્જરા થઈ જશે. હવે આગળ બધા પોઈન્ટ આવશે, એમાં ગુણશ્રેણી નિર્જરા આદિની વાત આવશે ત્યારે સમજાશે. પહેલા સ્થિતિ કાંડક ઘાત સમજાયું. સ્થિતિ કાંડક ઘાત શું આવ્યું વાક્ય? જલ્દી, પૂર્વબદ્ધ કર્મો કા અસંખ્યાત ગુણા. સમજાય છે? અસંખ્યાત ગુણી એની, એટલે તમે વિચાર કરો કે આપણી સત્તામાં કેટલી કેટલી લાંબી સ્થિતિ વાળા કર્મો પડ્યા છે. સમજાય છે? કે જે ભોગવવા માટે કેટલા અનંતો જન્મ મરણ કરવા પડે અગર મિથ્યાત્વ અવસ્થામાં રહે જીવ અને આત્માની ઓળખાણ ન કરે તો. પરંતુ અહીંયા કે છે કે અહીંયા તો કોઈ અપૂર્વ પ્રણામની વાત ચાલે છે ભાઈ. આઠમું ગુણસ્થાન છે, શ્રેણી આરૂઢ થઈ ગયા છે, તો એ પ્રણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ અસંખ્યાત ગુણી શું થવી કે ઘટવી, એનો ઘાત થવો, એ પહેલો પોઈન્ટ છે. આવ્યું સમજમાં? જલ્દી, એકદમ બરાબર સમજાય છે? એને એક ચાર્ટના માધ્યમથી પણ સમજાયું છે કે એક આમ લાઈન ડ્રો કરી છે, બરાબર છે, અને એક બોક્સ ઉપર છે, એક બોક્સ નીચે છે, અને ઉપરના બોક્સથી એરો નીચે જાય છે કે ભાઈ જો પછી આવવાના છે કર્મ. એ શું થયું કે તમે ટ્રેનની ટિકિટની લાઈનમાં ઉભા હો, પોઈન્ટ સમજાય છે? તમારો નંબર 25મો છે, હવે 25મો નંબર જો એને છૂટશે, પસીનો છૂટશે ને કહેવાય 25 આગળ જનશે, સમજાય છે? પણ હવે રૂપાબેન બીજા નંબર પર ઉભા છે, અને રૂપાબેને પાછળ જોયું અને મને જોઈ, અરે જલ્દી આગળ આવી જા, તો શું થયું? અરે બોલો શું થયું? ઉદીરના થઈ ગઈ ને, તો એમાં આનંદ આવશે કે નહીં? કે જલ્દી નંબર આવી ગયો. એ રીતના કર્મને ખરવાનો નંબર સમજાય છે? હવે જલ્દી 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 એ કર્મ અકર્મ રૂપે થઈને આત્માથી છૂટા નિર્જરાને પામવાના છે, તો એ વાત કેટલી આનંદ છે. મુનિરાજને એ વાત લક્ષ્ય કરીને આનંદ આવતો હશે ને કે ચલો સરસ, પહેલો પોઈન્ટ ચાલુ થઈ ગયો. જલ્દી જલ્દી બોલો, અપૂર્વ કરણમાં આવી ગયા. પૂર્વબદ્ધ જે સત્તામાં પડેલા કર્મનું સ્થિતિ કાંડ ગત ચાલુ થઈ ગયું. બોલો, ત્યાં લક્ષ્ય જ નથી. ચલો બીજો પોઈન્ટ લો, બીજો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ શું છે? પૂર્વબદ્ધ. હવે જો શું કે છે, પહેલા સ્થિતિની વાત કરી, હવે બીજા પોઈન્ટમાં અનુભાગની વાત કરી કે પૂર્વબદ્ધ જે કર્મની સ્થિતિ ઓછી થઈ, જેટલી માત્રામાં એની સ્થિતિ ઓછી થઈ, એટલે કે જે કર્મોની સ્થિતિ ઓછી થઈ, એ કર્મના શું થયું કે અશુભ કર્મ. કારણ કે શું લખે છે અહીંયા, અશુભ કર્મો કા અસંખ્યાત ગુના અનુભાગ કાંડક. શું? અગેન અગેન પોઈન્ટ બોલું છું, પૂર્વબદ્ધ અશુભ કર્મો, અશુભ કર્મનો અનુભાગ ઘટવો. સમજાય છે ને? પ્રશસ્ત પ્રશસ્ત પ્રકૃતિની વાત કરી હતી ને આપણે સાતમામાં, પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ વધવો, અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ ઘટવો. એવી રીતના કે છે અશુભ એટલે કે અપ્રશસ્ત પ્રકૃતિઓ કા અસંખ્યાત ગુના અનુભાગ કાંડક. હવે અનુભાગ રસ પણ એનો શું થાય છે? ઘટતો જાય છે. કોની સાથે? સ્થિતિની સાથે. કયા ગુણસ્થાનમાં? આઠમા ગુણસ્થાનમાં. શું નામ છે? અપૂર્વ કરણ ગુણ. બરાબર, આટલું સમજાયું? તો બે પોઈન્ટ થઈ ગયા. કયા બે પોઈન્ટ થયા? પૂર્વબદ્ધ કર્મો કા અસંખ્યાત ગુના સ્થિતિ કાંડક ઘાત. બીજો પોઈન્ટ, પૂર્વબદ્ધ કર્મો અશુભ કર્મો કા અસંખ્યાત ગુના અનુભવ કાંડક ઘાત. બે થઈ ગયા. ચલો હવે આગળ, હવે આગળ શું કે છે જો, હવે ત્રીજો પોઈન્ટ, હવે ત્રીજો પોઈન્ટ શું કે છે? હા વેરી ગુડ. અપૂર્વ કરણ પરિણામો કે નિમિત્ત સે અગેન આપન. જો એટલે જ મેં પહેલા જ કીધું કે આ જે ચારેય પોઈન્ટ છે એ ચારેય પોઈન્ટ રિલેટેડ ટુ સત્તામાં પડેલા કર્મ. પૂર્વબદ્ધ અગેન અપૂર્વ કરણ પરિણામો કે નિમિત્ત સે પૂર્વબદ્ધ કર્મો કી ગુણ શ્રેણી નિર્જરા કા પ્રારંભ હોના. સમજાય છે? ગઈકાલે આપણે સ્વાધ્યાયમાં લીધું હતું, યાદ હોય તો, નિર્જરાની થોડી વાત લીધી હતી ગઈકાલના સ્વાધ્યાયમાં. શું લીધી હતી? નિર્જરા પ્રારંભ થાય ચતુર્થ ગુણસ્થાન થી. સંવર નિર્જરાની શરૂઆત થાય ચતુર્થ ગુણસ્થાન. ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થાય પંચમ ગુણસ્થાન. અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થાય આ શ્રેણીના પહેલા ગુણસ્થાન થી. આજે આવ્યું ને અહીંયા, આ ગુણ શ્રેણી નિર્જરાનો અર્થ અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થાય પાંચમાંથી, પરંતુ અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થશે આઠમા ગુણસ્થાનથી. અને હવે મને કહો કે એ અસંખ્યાત ગુણ છે, અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થશે આઠમાંથી, પરંતુ કયા ગુણસ્થાન સુધી એ ગુણ શ્રેણી નિર્જરા ચાલશે? કાલે કીધું તું, શું કીધું તું બોલો જલ્દી? ગુણ શ્રેણી. મેં એવું નતું કીધું, મેં એવું નતું કીધું કે અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરા ચૌદ સુધી. મેં એમ કીધું તું નિર્જરા ચૌદ સુધી ચાલે. બોલો બોલો જલ્દી જલ્દી. વેરી ગુડ, બોલો જલ્દી. વેરી ગુડ. બારમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી. કેમ? કારણ કે બારમા, શું લોજિક? જલ્દી લોજિક શું? કે બારમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાર ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે, અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે મુનિરાજ અરિયંત દશાને પામે છે. એટલે એ ગુણ શ્રેણી નિર્જરા ક્યાં સુધી ચાલશે? તો કે બારમા ગુણસ્થાનના અંતિમ સમય. ક્યારે ચાલુ થઈ? અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી આઠમાંથી, અને સામાન્ય ગુણ શ્રેણી નિર્જરા પાંચમાંથી, અને નિર્જરાની શરૂઆત ચોથાથી, અને નિર્જરાનો અંત ચૌદમાં. લાંબુ થઈ ગયું, બોલો જલ્દી. સમજાય છે? અંત ક્યાં સુધી? ચૌદમાં. કેમ? કારણ કે ચૌદમાના અંતમાં चार शेष अगाती कर्म ने नजरा थम जाए। थी गई आवाज क्लियर अटली? तो त्रीजो पॉइंट थी गयो, शू आयो त्रीजो पॉइंट? अपूर्वकरण प्रणामों के निमित्त से पूर्ववत कर्मों की गुण श्रेणी निजरा प्रारंभ होती है। असंख्यात गुणी गुण श्रेणी निजरा प्रारंभ होती है। असंख्यात गुणी गुण श्रेणी निजरा प्रारंभ होती है। हवे आपणे अहीं एक प्रश्न पूछो छे कि भाई आत्मा की विशुद्धता तो तमे कहो अनंत गुणी वधे छे। प्रश्न जोजो, प्रश्न અને તો વિશુદ્ધતા અનંત ગુણી વધે છે તો ગુણ શ્રેણી નિજરા પણ અનંત ગુણી થવી જોઈએ। અસંખ્યાત ગુણી કેમ થાય છે? અરે અગર અસંખ્યાત ગુણીની બદલે ગુણ શ્રેણી નિજરા અનંત ગુણી થવા મળશે તો આઠમા ગુણ સ્થાનમાં જ બધા કર્મનો ક્ષય થઈ જશે। તો નવ દસ અગિયાર બાર તેર ગુણ સ્થાન જ નહીં રહે ભાઈ, કારણ કે એટલા કર્મ અનંત નથી, કર્મ પણ છે। બધી અહીંયા વ્યાખ્યા લખી છે, સંખ્યાતા સંખ્યાત સમય પ્રબદ્ધ કર્મ સત્તામાં રહે। હવે આમાં હું નથી જતી, ચિંતા નહીં કરતા, સમજાય છે? પણ સત્તામાં કર્મ કેટલા રહે તો કે અસંખ્યાતા સંખ્યાત સમય પ્રબદ્ધ, એટલા છે। એટલે કર્મની સંખ્યા અનંત નથી, અસંખ્યાતા સંખ્યાત સમય પ્રબદ્ધ। એટલે એનો મતલબ એ થયો કે ભાઈ અનંત ગુણી વિશુદ્ધતા વધે છે, એનું નિમિત્ત પામીને ગુણ શ્રેણી નિજરા તો અસંખ્યાત ગુણી થશે, અને એ જ બરાબર છે। કારણ કે એમ થતા થતા બારમા ગુણસ્થાનના અંત સમયમાં ચાર ઘાતી કર્મનો ક્ષય થઈ જશે। થઈ ગયું ક્લિયર? ત્રણ પોઈન્ટ થયા, ચલો પછી લાસ્ટમાં રિપીટ કરશો। હવે ચોથો પોઈન્ટ બહુ સરસ છે, ચોથો પોઈન્ટ છે ગુણ સંક્રમણ। ચોથો પોઈન્ટ સમજાય છે, ગુણ સંક્રમણ। જો આના નિયમો જો કેટલા સુંદર છે, ગુણ સંક્રમણ એટલે શું? કે અનેક અશુભ પ્રકૃતિઓ સત્તામાં પડેલી, અગેન સત્તામાં પડેલી જે અનેક પ્રકારની અશુભ પ્રકૃતિઓ છે, એ અશુભ પ્રકૃતિઓ શુભ પ્રકૃતિ મેં બદલ જાતી હૈ। અશુભ બધી જ કેવામાં બદલી જશે, શુભ પ્રકૃતિમાં બદલાઈ જાય, એને કહેવાય ગુણ સંક્રમણ। સંક્રમણ સમજાય ને, સંક્રમણનો અર્થ સમજાય ને, સંક્રમિત થવું, સંક્રમણ થવું, બદલાઈ જવું। તો આ ચોથો પોઈન્ટ થયો, શું થયો? કે અનેક પ્રકારની જે અશુભ પ્રકૃતિઓ સત્તામાં પડી છે એ બધી પ્રકૃતિઓ શુભમાં બદલાઈ જાય। કેવું સારું ને? એટલે બધાને એવું ન હોય, આ તો મુનિરાજ ની વાત ચાલે છે, આ તો આઠમા ગુણસ્થાન ની વાત ચાલે છે, આ તો અપૂર્વકરણ ગુણસ્થાન ના પરિણામ નું નિમિત્ત પામી ના વાત થાય છે। અહીંયા એક દાખલો આપ્યો છે, હવે આપું હું, તમે કહો તો આપું, એટલે આપીશ તો કરીશ, સમજાય છે? ના પાડશો તો એટલે આપું છું। અહીંયા કેટલું સરસ લખ્યું છે કે કોઈ મનુષ્ય 25 વર્ષ પહેલા, સાંભળજો, 25 વર્ષ પહેલા જયારે બહુ બધું ધન હતું, સમજાય, પુણ્યનો ઉદય હતો, અનુકૂળતા હતી, અને 25 વર્ષ પહેલા કરોડો રૂપિયા દાનમાં આપ્યા, કોઈ સમજાય છે, નિસ્વાર્થ ભાવે, નિરપેક્ષ ભાવે કરોડો રૂપિયા દાનમાં આપ્યા। હવે ઉદયો ના ખેલ જો કે ભાઈ, એ ઉદય એક સરખો થોડી ના રહેશે। 25 વર્ષ પછી સપોઝ પાપનો ઉદય આવ્યો, 25 વર્ષ પહેલા જયારે કરોડો રૂપિયા દાનમાં આપ્યા ત્યારે ખૂબ પુણ્ય બાંધ્યું, પ્રશસ્ત પુણ્ય પ્રકૃતિનો આશ્રય થયો અને બંધ થયો, હવે બધી સત્તામાં પડી છે, પોઈન્ટ સમજાય છે? હવે ખતરનાક વાત આવે છે સંક્રમણની, એ આપણા પર લાગુ પડશે, મુનિરાજ પર નહીં, કારણ કે મુનિરાજની તો બધી અશુભ શુભમાં થાય છે, આપણી બધી શુભ અશુભમાં થઈ જશે। એક મિનિટમાં જો કે જે 25 વર્ષ પછી અગર પાપનો ઉદય આવ્યો અને ધન ચાલ્યું ગયું, અને અગર એવો વિકલ્પ આવ્યો કે હાય હાય, આ 25 વર્ષ પહેલા આટલું નહોતું આપવું, આટલું બધું એક સાથે કેમ આપી દીધું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, થોડું તો બચાવું તું, અગર એવો ભાવ આવ્યો તો જે બધી 25 વર્ષ પહેલાની જે બધી શુભ પ્રકૃતિઓ સત્તામાં સરસ પડી છે અને એનો ઉદય આવવાનો છે, એ બધી સંક્રમિત થઈને પાપ એટલે કે અશુભ પ્રકૃતિઓમાં સંક્રમિત થતા વાર નથી લાગતી, કારણ કે પરિણામના વર્તમાન પરિણામના પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મોમાં ગજબનું ઉથલ પાથલ થાય છે। અહીંયા એક વાક્ય લખી પણ નાખ્યું કે જે પ્રકારે કર્મ બાંધા હોય જેવા પરિણામથી, એ કર્મ એ પ્રકારે જ ઉદયમાં આવે એવું બનતું નથી। એટલે કેટલો સાવધાનીનો માર્ગ છે, અગર હાય હાય થયું તો પતી ગયું, વર્તમાનમાં તો ધન ગયું, વર્તમાનમાં બધું જ નુકસાન થયું, સત્તામાં પડેલા કર્મ પણ ગયા, વર્તમાન ધન પણ ગયું, પરિણામ પણ બગડ્યા, ભવિષ્ય પણ બગડ્યું, વર્તમાન પણ દુખી, ભવિષ્ય પણ દુખી, કેમ? કારણ કે વર્તમાનના એક અપરાધના કારણે, વિચાર કરો, સમજાય છે ને? એટલે કેટલી પ્રણામની જાગૃતિ હોવી જોઈએ. હવે વાત આગળ કરી આપણે, શું વાત આવી ગઈ? સંક્રમણ. સંક્રમણના નિયમો બહુ સરસ આપ્યા છે. કોઈને ખ્યાલ છે સંક્રમણના નિયમ બધા? જો અહીંયા છે, ચાર નિયમ છે, ચાર નિયમ જોઈએ સંક્રમણના. ચાર નિયમ. પહેલો નિયમ, સંક્રમણ પણ કેવી રીતના થાય? બોલો, વસ્તુ વ્યવસ્થા કેટલી સુંદર પરમાત્માના જ્ઞાનમાં આવી છે. જો મૂળ પ્રકૃતિઓ મેં પરસ્પર સંક્રમણ નહીં હોતા, સુનાય ને અંકિતા દીદી? મૂળ પ્રકૃતિઓ મેં પરસ્પર સંક્રમણ નહીં હોતા, એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી રૂપે સંક્રમિત થઈ જાય અને દર્શનાવરણી મોહનીય રૂપે, એવી મૂળ પ્રકૃતિઓ જે આઠ છે એમાં પરસ્પર સંક્રમણ નહીં થાય. પહેલી વાત યાદ રાખજો, હે ને? આપણે બોલશું ચાર. બીજી વાત, ચાર પ્રજો આ બહુ સરસ છે, ચાર પ્રકારના આયુ કર્મમાં આપસમાં સંક્રમણ નહીં થાય. પોઈન્ટ સમજાય છે? જેવી રીતે શ્રેણીક રાજા, સમજાય છે? મિથ્યાત્વ અવસ્થામાં યશોધર મુનિરાજ ઉપર અને ઉપસર્ગ કર્યો, અને ઉપસર્ગ કરતા જે એમને નરક ગતિનું આયુ બાંધ્યું, અને પછી મહાવીર ભગવાનના સમોષણમાં ત્યાં જો કે પરિવર્તન થઈ ગયું, ને પછી શાહી સમ્યક થયા અને તીર્થંકર નામકર્મ ગોત્ર બાંધ્યું, જે પણ બધું સમજાય છે, તો પરિણામ બદલાઈ ગયા. તો આયુ તો નરકની બાંધી હતી, એ બદલાઈને દેવની થઈ જાય કે નહીં? તો ચાર આયુમાં આપસમાં પરસ્પર સંક્રમણ નહીં થાય. હા, આયુ ઘટી ગઈ, સાતમી નરકની પહેલી નરક થઈ, એ થયું પરિણામનું નિમિત્ત પામીને, પરંતુ મૂળ આયુ જે ચાર છે એમાં સંક્રમણ નહીં થાય. બીજી વાત, પહેલી વાત શું આવી? મૂળ પ્રકૃતિઓમાં સંક્રમણ નહીં. બીજી વાત શું આવી? પરસ્પર આયુ, ચાર પ્રકારની આયુમાં પરસ્પર સંક્રમણ નહીં થાય. જે સમયે જે આયુ બંધાય એ આયુબંધનું પ્રોસેસ ખબર છે કે નહીં? જલ્દી બોલો, આયુબંધનો પ્રોસેસ. જલ્દી 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 જલ્દી, જે લાસ્ટ ટાઈમ મારે લેવો તો આયુબંધનો પ્રોસેસ. હા બોલો, કોને ખ્યાલ છે? જો બહુ સરસ એક વાત આવી હતી. શું વાત આવી હતી? આયુબંધ, આયુ કર્મ કા બંધ નિરંતર નહીં હોતા. પોઈન્ટ સમજાય છે? સાત કર્મનો બંધ નિરંતર થાય, અને આયુનો, યાદ છે ને આપણે કહ્યું હતું, આયુનો બંધ નિરંતર ન થાય. આયુ બે પ્રકારની છે, કોઈને ખ્યાલ છે? વેરી ગુડ. ભૂજ્યમાન આયુ અને બધ્યમાન આયુ. ભૂજ્યમાન આયુ કોને કહેવાય? ભૂજ્યમાન, ભૂભ ભ, ભજિયાનો ભ, સમજાય છે ને? હા, ભૂજ્યમાન આયુ. તો એ ભૂજ્યમાન આયુ એટલે વર્તમાનમાં જે આપણે આયુ ગાળી રહ્યા છે, સમજાય છે? વ્યતીત થઈ રહી છે, વર્તમાન આયુ જે વ્યતીત થઈ રહી છે એને કહેવાય ભૂજ્યમાન આયુ. અને બધ્યમાન આયુ એટલે કે જે નવીન આયુ બંધવાની છે એ નેક્સ્ટ ભવની એક જ બંધાય. સ્ટોકમાં આયુ કર્મ પાંચ સાત ભવની ન બંધાય, સમજાય છે? એ નેક્સ્ટ નેક્સ્ટ ભવની જ બંધાય. કેવી રીતના બંધાય ખ્યાલ છે? બહુ સુપર એની પ્રોસેસ છે. કોઈને ખ્યાલ છે? જલ્દી જેને ખ્યાલ છે હાથ ઉપર કરો. કોઈ અગર જીવની આયુ 60 વર્ષની છે, સિમ્પલ એક્ઝામ્પલ, આપણને ખબર નથી હે ને? હા, એટલે આપણે તો આપણા પર લેવું કે ક્યારે પણ બંધાઈ શકે હે? તો કોઈની આયુ 60 વર્ષની છે તો એના બે ભાગ વ્યતીત થતા એટલે કેટલા? વેરી ગુડ, વેરી ગુડ. મેથ સ્ટુડન્ટ સારા છે અહીંયા, હે ને? તો બે ભાગ વ્યતીત થતા 40 વર્ષ વ્યતીત થતા, 40 વર્ષ વ્યતીત થતા જે પહેલું અંતર, 40 વર્ષ ગયા, હેપી બર્થડે મનાવી 40 વર્ષે, બરાબર છે? હા, અને પછી એનો પહેલો અંતર મુહૂર્ત, એના પછીનો પહેલો અંતર મુહૂર્ત, દેટ ઇઝ ધ ફર્સ્ટ અપકર્ષણકાર ઓફ આયુબંધ. એ એક અંતર મુહૂર્તમાં આયુબંધ થઈ શકે, થાય જ એવો નિયમ નહીં. એ ફર્સ્ટ અપકર્ષણકાર આયુબંધનો, એવા જીવનમાં 8 અપકર્ષણકાર આયુબંધના આવે. હવે સપોઝ ફર્સ્ટ અપકર્ષણકાળમાં આયુબંધ ન થયો તો શું થશે મને કહો? તો હવે કેટલા વર્ષ બાકી છે? 20 વર્ષ. હવે 20 વર્ષના બે ભાગ કાઢો, જેટલા નીકળે એટલા, સમજાય છે? એ 20 વર્ષના બે ભાગ વ્યતીત થતા, જેમ 60ના બે ભાગ 40 વ્યતીત થયા, એમ 20 વર્ષના બે ભાગ વ્યતીત થતા જે બીજો, જે પહેલો અંતર મુહૂર્ત આવ્યો, દેટ ઇઝ ધ સેકન્ડ અપકર્ષણકાળ. સપોઝ એમાં પણ બંધ ન થયો તો હવે જેટલો કાળ બાકી છે એના બે ભાગ વ્યતીત થતા ત્રીજો, હવે એમાં પણ ન થયો તો એમ કરતા 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 બે ભાગ વ્યતીત કરતા આઠમો અપકર્ષણ કાર ઇઝ ધ લાસ્ટ, જે મરણ પહેલાનો, નહીં આઠ અપકર્ષણ કાર છોડીને મરણ પહેલાનો અંતરમુરતનો કાર ઇઝ ધ લાસ્ટ ચાન્સ ઓફ આયુબંધ. હા સારું, લાસ્ટ ચાન્સ છે ને, મરણ પહેલાનો અંતરમુરત છે ને, પોઈન્ટ સમજાય છે? આમાં તો બહુ બધું છે ભાઈ, હમણાં લઈને બેસીસ તો સારા અગિયાર થઈ જશે. આઠે આઠમાં પણ બંધાય, આઠે આઠ અપકર્ષણ કાળમાં આયુ બંધાય. આખો પ્રોસેસ શીખ્યા હતા અમે લોકો, આપણે ત્યાં ટેરેસ પર શીખ્યા હતા જૂના મંદિર. આઠે આઠ અપકર્ષણ કાળમાં આયુ બંધાય, યા તો આઠમાં ન બંધાય, એકમાં જ બંધાય, એવું પણ મને ચારમાં બંધાય, એવું પણ મને ત્રણમાં બંધાય. પોઈન્ટ સમજાય? પછી એનું કેલ્ક્યુલેશન થાય કે જે હાઈએસ્ટ આયુ હોય એ લેવામાં આવશે. પોઈન્ટ સમજાય છે? તો આયુ બંધ નિરંતર થતો નથી. હવે આ વાત ક્યાંથી આવી? આ વાત ક્યાંથી આવી કે આયુ કર્મની મૂળ પ્રકૃતિઓમાં અપકર્ષ અરે સંક્રમણ થતું નથી. પહેલો પોઈન્ટ શું આવ્યો? મૂળ પ્રકૃતિ. બીજો પોઈન્ટ આયુ કર્મ. હવે ત્રીજો પોઈન્ટ લો. ત્રીજો પોઈન્ટ છે, બહુ સરસ છે, મોહનીય કર્મ કા ઉત્તર ભેદ, દર્શન મો અને ચારિત્ર મો, એ બે માં અંદર અંદર સંક્રમણ નહીં થાય. એટલે દર્શન મોની જે મિથ્યાત્વ પ્રકૃતિ છે, સમજો તો, એ સંક્રમિત થઈને અનંતાનુબંધી રૂપે થઈ જાય એમ નહીં થાય. સમ્યક મિથ્યાત્વ છે, સંજલન રૂપે થઈ જાય એમ નહીં થાય. સમજાય છે? તો દર્શન મો અને ચારિત્ર મોમાં અંદર અંદર સંક્રમણ નહીં થાય. બરાબર, આટલું લીધું. હવે ચોથો પોઈન્ટ, દર્શન મોના ભેદમાં અને ચારિત્ર મોના ભેદમાં અંદર અંદર પરસ્પર સંક્રમણ થઈ શકે. દર્શન મોમાં અંદર અંદર થઈ શકે અને ચારિત્ર મોમાં અંદર અંદર થઈ શકે, પણ દર્શન મો અને ચારિત્ર મોમાં પરસ્પર સંક્રમણ નહીં થાય. આ સંક્રમણના ચાર નિયમ છે. જલ્દી એકવાર, બધા જલ્દી એકવાર. પહેલું, મૂળ પ્રકૃતિમાં સંક્રમણ. સેકન્ડ, ચાર આયુમાં પરસ્પર સંક્રમણ. દર્શન મો અને ચારિત્ર મોમાં પરસ્પર સંક્રમણ. પણ દર્શન મો ના ભેદ અને ચારિત્ર મોના ભેદમાં અંદર અંદર સંક્રમણ થઈ શકે. થયું આટલું? બોલો જલ્દી, વધીએ આગળ. આઠમું થઈ ગયું ગુણસ્થાન. હવે આપણે નવમું ગુણસ્થાન પ્રારંભ કરવાનું છે. આઠમા ગુણસ્થાનનું આખું પિક્ચર ક્લિયર થયું. ચાર આવશ્યક કાર્ય ક્લિયર થયા. આઠમા ગુણસ્થાનમાં ગમનાગમન કાર સમ્યક્ત્વ અને ચારિત્ર અપેક્ષા વાત કરી એ ક્લિયર થઈ. આઠમા ગુણસ્થાનની પરિભાષા, એનું નામ, એની સંધિ છૂટી પાડી. આઠમું ગુણસ્થાન એ શ્રેણીનું બીજું નંબરનું ગુણસ્થાન છે. સાંભળો છો એટલે, આઠમા નંબરનું ગુણસ્થાન એ શ્રેણીનું પહેલું છે, બીજું નહીં. હા, તો પ્રથમ ગુણસ્થાન એ શ્રેણીનું છે. ચલો હવે આપણે, હા બહુ ઇમ્પોર્ટન્ટ, અદભુત, અને જે ગુણસ્થાનમાં અપૂર્વ કાર્ય થવાના છે એવું નવમું ગુણસ્થાન. કઈ રહી ગયું? આઠમામાં થઈ ગયું ને બધું, એવું નવમું ગુણસ્થાન આજે આપણે પ્રારંભ કરીએ. હજી આપણી પાસે 15 મિનિટ છે. આપણે લાસ્ટ ટાઈમ જે ભક્તિ અડધી છોડી હતી એ આજે આપણે પૂરી કરશું. ખાલી 4 લાઈન બાકી છે, એ ભક્તિ આપણે અડધી પૂરી કરશું. હવે આપણે નવમા ગુણસ્થાનની ચર્ચા ચાલુ કરીએ. જો હવે શું થાય છે, નવમા ગુણસ્થાનનું નામ જલ્દી એક 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 લઈએ આપણે પાછું. અનિવૃત્તિકરણ, આખું નામ આપણે લઈ લઈએ સાથે, આખું નામ, નવમા ગુણસ્થાનનું આખું નામ અનિવૃત્તિકરણ. જોજો આખું નામ શું છે, અનિવૃત્તિકરણ. વેરી ગુડ. બાદર સાંપ્રાય. શું છે નામ? બાદર. બાદર નો અર્થ કરશું આપણે, સાંપ્રાય નો અર્થ આપણે કર્યો છે. નહીં નહીં નહીં, સૂક્ષ્મ બાદર ની વાત નથી ભાઈ. અહીંયા બાદર એટલે ઓલા બાદર સૂક્ષ્મ જીવ ની વાત નથી. અહીંયા બાદર એટલે બાદર પરિણામ ની વાત છે. હે, બાદર એટલે સ્થૂળ પરિણામ. હે, અહીંયા જીવોની વાત નથી, અહીંયા જીવના પરિણામ ની વાત ચાલે છે. કઈ વાંધો નહીં, ચલો જલ્દી. સાંપ્રાય, સાંપ્રાય નો અર્થ મને જોતો હતો. વેરી ગુડ. અજીન, અજીન થોડુંક, અજીન વેરી ગુડ, વેરી ગુડ. એક્ઝેક્ટલી, બહુ સરસ. સાંપ્રાય આશ્રવ અને ઈર્યાપત આશ્રવ, આશ્રવ બે પ્રકારના છે. આપણે લીધું તું આ કષાય સહિતનો આશ્રવ. વેરી ગુડ. કષાય સહિતનો આશ્રવ એ સાંપ્રાય આશ્રવ. સમજાયું? કયા ગુણસ્થાન સુધીનો હોય સાંપ્રાયિક આશ્રવ? વેરી ગુડ. 10મા ગુણસ્થાન સુધીનો હોય. અને પછી ઈર્યાપત આશ્રવ. બરાબર છે? તો આખું નામ કયા ગુણસ્થાનનું? 9મામાં આવી ગયા ભાઈ આપણે. કોણ આવી ગયા? આપણે આવી ગયા ને 9મામાં આવી ગયા ને આપણે. ક્યાં ક્યાં આવ્યા આપણે? નવમામાં આવ્યા કે નહીં આપણે? અરે આપણે નવમામાં નથી આવ્યા, આપણે નવમામાં આવશું. મુનિરાજ આપણા નવમા સ્થાનમાં પ્રવેશ પામી ગયા છે, જેમાં અદભુત કાર્ય થવાનું છે એ આપણે જોઈએ. અનિવૃત્તિકરણ બાદર સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત, આખું નામ છે અનિવૃત્તિકરણ બાદર સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત, એ આ નવમા ગુણસ્થાનનું આખું નામ છે. બરાબર. હવે નવમું ગુણસ્થાન એ શ્રેણીનું બીજા નંબરનું ગુણસ્થાન છે. બરાબર છે. હવે જુઓ નવમા ગુણસ્થાનની ખાસિયત જુઓ, ખૂબી જુઓ. એટલી સરસ વાત પ્રારંભ કરી અહીંયા કે જેવી રીતના સિદ્ધ પરમાત્માને યાદ કર્યા, કે આજે વિચાર કરો કે સિદ્ધાલયમાં સિદ્ધ લોકમાં જે 45 યોજન જે સિદ્ધશિલા છે, જે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે, એ બધા સિદ્ધ ભગવાનના પરિણામ સમાન છે કે નહીં? પોઈન્ટ સમજાય છે? સાંભળજો ધ્યાનથી. બધા સિદ્ધ પરમાત્માઓના પરિણામ સમાન છે કે નહીં? બધા જ સિદ્ધ પરમાત્મા પ્રતિ સમય, સાંભળજો, કમ્પેરિઝન કરાવે છે હવે. બધા સિદ્ધ પરમાત્મા જેમ પ્રતિ સમય અવ્યાબાદ સુખને ભોગવી રહ્યા છે, ભલે એ અનંત સિદ્ધ પરમાત્માઓ અહીંયા 10મો અધ્યાય મોક્ષશાસ્ત્ર અને એનું 9મું સૂત્ર એને કોટ કરીને કહે છે કે 12 એવી વસ્તુઓ છે, 12, સાંભળજો હવે થોડીક સૂક્ષ્મ વાત છે, 12 એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓના કારણે ભૂતકાળમાં જે બધા સિદ્ધ સંસારમાં હતા એ આવી 12 વસ્તુઓના કારણે જુદા પડતા હતા, પરંતુ આજની તારીખમાં જુઓ તો એ બધા જ સિદ્ધ પરમાત્મા અવ્યાવાદ સુખને સમાન રીતે ભોગવી રહ્યા. એ 12 વસ્તુઓના નામ પણ છે, હું એ ડિટેલમાં નથી જતી, પરંતુ એમ કહીને શું સિદ્ધ કરે છે કે એવી જે સમાનતા, સમાન આનંદને ભોગવવાનું જે સિદ્ધ પરમાત્માના જીવનમાં દેખાય છે, એવી સમાનતા 9મા ગુણસ્થાન વાળા મુનિરાજોના જીવનથી પ્રારંભ થાય છે. શું બ્યુટિફુલ સમજાયું, શું કીધું? જેવી સમાનતા ત્યાં પરિણામોમાં છે, એવી જ સમાનતા અહીંયા 9મા ગુણસ્થાન વાળા મુનિરાજોમાં જોવામાં આવશે. એટલી અદભુત વાત કરી કે 2.5 દ્વીપમાં, હવે 9મામાં આવી જાઓ, પાછા 9મામાં જલ્દી સિદ્ધમાં પહોંચશું, આપણે જલ્દી જ પહોંચવાના છે 5-7 અઠવાડિયામાં, હે ને? 9મા ગુણસ્થાન, 2.5 દ્વીપ, 2.5 દ્વીપમાં જેટલા પણ મુનિરાજ છે, એમ વિચાર કરો કોઈ એક મુનિરાજ ભરત ક્ષેત્રમાં છે, ભરત ક્ષેત્રમાં કોઈ એક મુનિરાજ એરાવત ક્ષેત્રમાં છે, કોઈ એક મુનિરાજ વિદેશ ક્ષેત્રમાં બિરાજમાન છે, અને સમજાય છે એ ત્રણેય મુનિરાજ, એમનો ત્રણેય મુનિરાજ અનિવૃત્તિકરણના પહેલા સમયમાં પ્રવેશ કરશે. ક્યાં ક્યાંના મુનિરાજ કીધા? ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર, વિદેશ ક્ષેત્રના મુનિરાજ અગર અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં એક સાથે પ્રવેશ કરશે તો એ ત્રણેય મુનિરાજના પરિણામ સમાન છે, એમ કે છે. સમજાય છે? અલગ અલગ ના હોઈ શકે. તમે કમ્પેર કરો, સપોઝ ત્રણેય મુનિરાજ, ફોર એક્ઝામ્પલ, 10 સમય માટે એ 9મા ગુણસ્થાનમાં રહ્યા. કેટલા સમય માટે? 10 સમય માટે. તો 10-10 સમય માં જે રહ્યા, 10-10 સમય માટે જે રહ્યા, એ 10 સમયના પરિણામ બધા જ મુનિરાજોના સુનિશ્ચિત સમાન જોવામાં આવશે. કેટલી સરસ વાત કરી કે ભલે ક્ષયોપશમમાં અંતર હોય એ મુનિરાજોમાં, પોઈન્ટ સમજાય છે? ક્ષયોપશમમાં અંતર હોય, બાહ્યના શરીરની કાયા ઊંચાઈમાં અંતર હોય, કોઈ મુનિરાજ ગોરા હોય, કોઈ મુનિરાજ કાળા હોય, એમ લખ્યું છે બધું, કોઈ મુનિરાજની હાઈટ નાની હોય, કોઈ મુનિરાજની હાઈટ વધારે હોય, કોઈને 11 અવનવપૂર્વનું જ્ઞાન હોય અને કોઈને સમજો બહુ ઓછું ક્ષયોપશમ જ્ઞાન હોય, સમજાય છે? એ બધું અલગ અલગ હોવા છતાં પણ જે વિતરાગતા પ્રગટ કરશે બધા જ મુનિરાજોની સમાન, આને કહેવાય અનિવૃત્તિકરણ ગુણસ્થાન. અજિંતામાં ઘણું બધું છે, આ તો આપણે શરૂઆત કરી. આટલી વાત સમજાઈ એકદમ બરાબર? નાવ વી ગો ટુ ધ ડેફિનેશન, પછી આપણે એની સંધિ છૂટી પાડશ, પછી આપણે એના ભેદ જોશું, પછી કાળ, ગમનાગમન, સમ્યત્વ અને ચારિત્ર, આટલી વાત આપણે જોશું. સમય સમયની વિતરાગતા સમાન, સમય સમય ની વિતરાકતા સમાન. પોઈન્ટ સમજાય છે? કમ્પેર કરો તમે કે પહેલા સમયે મુનિરાજ એન્ટર થયા અનિવૃત્તિકરણમાં, બીજા એજ સમય બીજા મુનિરાજ એન્ટર થયા અનિવૃત્તિકરણમાં. તો બે મુનિરાજ ના પરિણામ કેવા? તો કે બે મુનિરાજ ની વિતરાકતા સમાન, સુનિશ્ચિત પરિણામ, સમાન વિતરાકતા, કોઈ અંતર નહીં. તમને ખ્યાલ આવે છે? તમને ખબર છે નવમા ગુણસ્થાનમાં શું થવાનું છે? અરે બોલો, થોડું આશ્ચર્ય તો બતાવો કે શું થવાનું છે. કાલે સિરિયલમાં શું આવવાનું છે એ જરા વિચારી એમ થાય કે શું આવવાનું, શું આવવાનું. પોઈન્ટ સમજાય છે? કાલે ભોજનમાં શું હશે, સન્ડે ભોજનમાં શું હશે? તો અહીંયા કે છે તમને ખબર છે નવમા ગુણસ્થાનમાં શું થવાનું છે? તો કે નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉપશમ અને શયનું કાર્ય થવાનું છે ટોટલ શ્રેણીમાં? એક્સલન્ટ, વેરી ગુડ. એકાદ જણ તો આન્સર આપી જ દે છે, સારું છે. હે, 21 પ્રકૃતિઓનો ઉપશમ અને શયનું કાર્ય, યા તો ઉપશમ યા તો શયનું કાર્ય શ્રેણીના કાળમાં થવાનું છે. સાંભળજો ધ્યાનથી, એક જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં નવમા ગુણસ્થાનનું. 21 પ્રકૃતિઓના ઉપશમ અને શયની જે પ્રોસેસમાં આઠમા ગુણસ્થાનમાં 21 માંથી કેટલી પ્રકૃતિઓનો ઉપશમ યા તો શય થયો, કેટલી ન થયો? જલ્દી બોલો. આઠમા અપૂર્વ કરણ ગુણસ્થાન શ્રેણીનું પહેલું ગુણસ્થાન છે કે નહીં? તો આઠમા ગુણસ્થાનમાં 21 માંથી કેટલી પ્રકૃતિઓનો શય થયો યા તો ઉપશમ થયો? સંભળાય છે કે નહીં? બોલો જલ્દી. તો કે આઠમા ગુણસ્થાનમાં એકે પ્રકૃતિનો ઉપશમ યા તો શય નથી થયો. જેવી રીતના સાતમા ગુણસ્થાનના સાતિશય અપ્રમત્તમાં શ્રેણીની પૂર્વ તૈયારી ચાલુ થઈ, એવી રીતના આઠમા ગુણસ્થાનમાં એકે પ્રકૃતિનો ઉપશમ ન થતા ઉપશમ અને શયની તૈયારી થઈ. અપૂર્વકરણ ગુણસ્થાનમાં 21 માંથી એકેનો ઉપશમ અને શય નથી થયો, પરંતુ નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામનો નિમિત્ત પામીને 21 માંથી, કરો પૂરું જલ્દી, કોણ પૂરું કરશે જલ્દી, 21 માંથી 20 પ્રકૃતિનો ઉપશમ અને શય નવમા ગુણસ્થાનમાં થાય છે. આપણને બધાને ખબર છે દસમા ગુણસ્થાનમાં માત્ર સ્વંજવલન સૂક્ષ્મ લોભ સૂક્ષ્મ લોભ સ્વંજવલન સૂક્ષ્મ લોભ એકમાત્ર બાકી છે. પોઈન્ટ સમજાય છે? દસમામાં એ સ્વંજવલન સૂક્ષ્મ લોભ જાય છે. 21 પ્રકૃતિ તો ખબર છે ને, 21 પ્રકૃતિ અનંતાનુબંધી છોડીને પ્રત્યાખ્યાન ચાર સ્વંજવલન ચાર અને નવ નો કશાય. તો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સ્વંજવલન નવ નો કશાય માંથી 20 પ્રકૃતિનો ઉપશમ અને શય નવમા ગુણસ્થાનમાં થાય છે. કેવા પરિણામ હશે વિચાર કરો, કેવી અદભુત વિતરાકતા હશે વિચાર કરો, કેટલી બઢતી ચડતી વિતરાકતા હશે કે એ વિતરાકતાનું નિમિત્ત પામીને કેટલા પરિણામ, કેટલા કર્મ કે 20 પ્રકૃતિનો ઉપશમ અને શય થઈ જાય છે. અને દસમામાં માત્ર સ્વંજવલન એક સૂક્ષ્મ લોભ બાકી છે. આ છે નવમું ગુણસ્થાન, અનિવૃત્તિકરણ ગુણસ્થાન. પોઈન્ટ સમજાયું? ખ્યાલ આવે છે? જો એની પરિભાષા જો, એની પરિભાષા પૂરું કરીએ આપણે બે મિનિટમાં, એની જો જેટલું થાય એટલું લેશું આપણે. પરિભાષા જોઈએ, જો પરિભાષા કેટલી સરસ આપી છે. અત્યંત નિર્મલ ધ્યાન રૂપી અગ્નિ શિખાઓ કે દ્વારા, શું ઉપમા આપે છે, શેની ઉપમા આપી? અત્યંત નિર્મલ ધ્યાન રૂપી અગ્નિ નહીં, અગ્નિ અને અગ્નિ શિખામાં શું અંતર? શિખા એટલે સમજાય છે એની જ્વાળા. અગ્નિમાં તો ઉષ્ણતા છે, પરંતુ જે દાહ્ય, અહીંયા લખ્યું છે બધું, દાહ્ય પદાર્થોને, દાહ્ય એટલે કે જે બળવા યોગ્ય પદાર્થોને બાળવામાં નિમિત્ત અગ્નિ નહીં, અગ્નિની શિખાઓ બને છે. એવી રીતના અહીંયા કે છે, અહીંયા ચારિત્ર મોહનીય કર્મ ને વનની ઉપમા આપી. અને ચારિત્રી વનની આપી કારણ કે એના ઘણા બધા પરિણામ છે ને, ઘણા બધા ભેદ છે, ઘણા બધા ભાવો છે, અસંખ્યાત લોક પ્રમાણ લો. તો એ ચારિત્ર મોહનીય કર્મના વનને બાળવા માટે અત્યંત નિર્મલ ધ્યાન રૂપી અગ્નિ શિખા નિમિત્ત છે. વાંચો, પરિભાષા વાંચીને આમ ભાવ વિભોર થઈ રહ્યા. જો પાછી અત્યંત નિર્મળ ધ્યાન રૂપી અગ્નિ શિખાઓ કે દ્વારા કર્મવન. આવ્યું, કયો કર્મવન? કયું કર્મ? કયા કર્મને વનની ઉપમા આપી? ચારિત્ર મોહનીય કર્મને વનની ઉપમા આપી. કર્મવન કો દગ્ધ, એટલે કે બારવામાં દગ્ધ કરને મેં સમર્થ. હવે જો પ્રત્યેક સમય કે એક એક સુનિશ્ચિત, એક એક સુનિશ્ચિત વૃદ્ધિગત વિતરાગ પ્રણામો, વૃદ્ધિગત વિતરાગ પ્રણામ ને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહે છે. પરિભાષા સમજાઈ? જલ્દી જલ્દી પરિભાષા સમજાઈ. શું કીધું? અત્યંત નિર્મલ ધ્યાન રૂપી અગ્નિ શિખાઓ કે દ્વારા કર્મ વન કો દગ્ધ કરને મેં સમર્થ, પ્રત્યેક સમય કે એક એક સુનિશ્ચિત વિતરાગ પ્રણામ કો અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેતે હૈ. આયુ સમજાયું બરાબર? અનિવૃત્તિકરણ ગુણસ્થાનની વિશેષતા શું? કે કોઈ પણ મુનિરાજો હોય, બહારમાં ગમે તેવો ફેરફાર હોય, જે રીતના સિદ્ધ ભગવાને યાદ કર્યા ને કે પૂર્વમાં 12 પ્રકારથી ફેરફાર કીધો, પરંતુ વર્તમાનમાં જુઓ તો બધા સિદ્ધોના વિતરાગ પ્રણામ સમાન. એવી રીતના અહીંયા કહે છે કે એક એક મુનિરાજ જે પણ અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામે છે, બધાના પ્રણામ સુનિશ્ચિત વિતરાગમય સમાન જોવામાં. અને એ પ્રણામનું નિમિત્ત પામીને શું વાત કરી? કે કર્મવન બળે છે. કયું કર્મવન? ચારિત્રમો. કેટલી પ્રકૃતિ? 20 પ્રકૃતિ. કેટલી માંથી? 21 માંથી. કેટલી રહી? સમજાય છે? જલ્દી જલ્દી ખ્યાલ આવે છે? તો આ થઈ એની પરિભાષા. હવે હું આગળ વિષય નથી લેતી, હવે સમય થઈ ગયો છે, બધા થોડા થાકી પણ ગયા હશે આજે. નહીં બોલો જલ્દી, તો એક બે પોઈન્ટ લઈ લઉં, તમે કહો તો લઈ લો જલ્દી. જે લાસ્ટ ટાઈમ મેં તમને લોકોને 8 શબ્દ લખાવ્યા હતા, કોઈને ખ્યાલ છે? જલ્દી બોલો, લખાવ્યા હતા એવા કઈ 8 શબ્દ? ક્ષયોપશમ, પછી સદવસ્થારૂપ ઉપશમ, અંતકરણ ઉપશમ, એવું બધું લખાયું હતું બરાબર છે ને? હવે હું બધું તો હમણાં નહીં લઈ શકું. એક તો મેં હમણાં લીધું આયુ કર્મનું, મેં પછી કીધું હતું 4 શબ્દ લખાવ્યા હતા અને 4 બીજા પોઈન્ટ છે એમ કીધું હતું, જેને યાદ હોય એને જલ્દી રિકલેક્ટ કર. હવે 4 પોઈન્ટ આપણે લઈએ, એમાં એક આપણે સંક્રમણ, અરે આ લઈ લીધો આપણે આયુ કર્મનો બરાબર છે. આ ચપકર્ષણ કાઢવાનો એક પોઈન્ટ હતો, ખાલી 3 પોઈન્ટ લઉં છું, જો સાંભળજો ધ્યાનથી. 3 જનરલ પોઈન્ટ છે, કર્ણાનિયોગના નિયમ છે. હવે આપણે અહીંયા વિષય પૂરો કર્યો, અનિવૃત્તિકરણ ચાલુ કર્યું, સમજાય છે? એનું થોડું સ્વરૂપ સમજ્યા અને એની આપણે પરિભાષા જોઈ. આટલું આપણે અનિવૃત્તિકરણનું કહ્યું. અપૂર્વકરણમાં આપણે 4 આવશ્યક કાર્ય જોયા, એ આપણે વિષય પૂરો કર્યો. હવે આપણે એક 5 મિનિટ છે એમાં હું ખાલી તમને 2 પોઈન્ટ કહું છું. જનરલ કર્ણાનિયોગનો આ નિયમ છે, ઇટ ઇઝ નોટ કનેક્ટેડ ટુ એની ગુણસ્થાન વિચ વી આર ડુઇંગ, ઓકે? જનરલ કર્ણાનિયોગનો અદભુત નિયમ છે. શું નિયમ છે? દર્શન મોહનીય કર્મ કે, આ નિયમ બોલું છું પહેલા પછી એનો અર્થ કરીએ. દર્શન મોહનીય કર્મ કે 3 ભેદો મેં સે છે ને, દર્શન મોહનીય 3 ભેદ છે, થોડું સાંભળજો ને. 3 ભેદ છે, કયા કયા? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. 3 ભેદ. તો દર્શન મોહનીયના જે 3 ભેદ છે ઉસમેં સે માત્ર મિથ્યાત્વ કર્મ કા હી બંધ હોતા હૈ. બંધ કોનો થાય? એક મિથ્યાત્વનો બંધ થાય. તમને સમજાય છે? જીવના પ્રણામનું નિમિત્ત પામીને મિથ્યાત્વનો બંધ થશે, મિશ્રનો અને સમ્યક પ્રકૃતિનો બંધ નહીં થાય. એનું શું થાય છે? કે મિશ્ર અને સમ્યક પ્રકૃતિના તો સમ્યક દર્શન થતા એનું પહેલા સમય સમ્યક દર્શનના પરિણામનું નિમિત્ત પામીને એના ટુકડા થાય. એની સત્તા છે એમ કીધું અહીંયા, કે એની સત્તા હોઈ શકે 3 ટુકડાની. એનો ઉદય પોસિબલ છે પણ એનો બંધ પોસિબલ નથી. કોનો કોનો? મિશ્રનો અને સમ્યક પ્રકૃતિનો ઉદય પોસિબલ છે, સત્તા પોસિબલ છે, પણ બંધ પોસિબલ નથી. કારણ કે બંધ એકમાત્ર મિથ્યાત્વનો થાય છે. એક પોઈન્ટ આ કહેવો. હવે બીજો બહુ સરસ પોઈન્ટ છે, મિથ્યાત્વ કર્મ કા શય સ્વમુખ સે નહીં હોતા. આનો અર્થ કોઈને સમજાયો? જલ્દી. મિથ્યાત્વ કર્મનો શય, મિથ્યાત્વ કર્મ, મિથ્યાત્વ દર્શન, મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વ, 3 ટુકડા થઈ ગયા ને, તેમાં મિથ્યાત્વ કર્મનો શય સ્વમુખ સે નહીં હોતા. સ્વમુખ, હા, સ્વમુખ સે નહીં હોતા એનો અર્થ શું? સ્વમુખ એટલે કે મિથ્યાત્વ મિથ્યાત્વ રૂપે જ નષ્ટ થઈ જાય એવું નહીં થાય. જલ્દી, બહુ સરસ. તો કેવી રીતના થશે? તો કે મિથ્યાત્વ કર્મ કા શય સ્વમુખ સે નહીં હોતા ક્યારે પણ.
તો શું થાય, મિથ્યાત્વ કર્મના બધા જ જે પરમાણુઓ છે એ બધા સંક્રમિત થશે મિશ્ર રૂપે, અને મિશ્ર ના બધા પરમાણુઓ છે એ બધા સંક્રમિત થશે સમ્યત્વ રૂપે, અને પછી સમ્યત્વ નો ઉદય આવી 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 આવીને એ બધો સમ્યત્વ ના પરમાણુ નો ક્ષય થઈ જશે, અને એવી રીતના ત્રણેય ટુકડા નો ક્ષય થતા જી ક્ષયિક સમ્યક દ્રષ્ટિ થઈ જશે ક્ષયોપશમિક માંથી. હા, સમ્યક પ્રકૃતિ બોલી, ચલો સોરી, સમ્યક પ્રકૃતિ, મિથ્યાત્વ પ્રકૃતિ, મિશ્ર પ્રકૃતિ અને સમ્યક પ્રકૃતિ. તો એ મિથ્યાત્વ પ્રકૃતિના પરમાણુઓ મિશ્ર પ્રકૃતિમાં, અને મિશ્ર પ્રકૃતિના બધા જ પરમાણુઓ સમ્યક પ્રકૃતિમાં સંક્રમિત થઈને એ સમ્યક પ્રકૃતિનો ઉદય આવશે, અને પછી એ ક્ષય થતા જી ક્ષયિક સમ્યક દ્રષ્ટિ થશે. એનો અર્થ એ થયો કે મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય, શું કીધું, સ્વમુક્તિ નહીં. એક આ પોઈન્ટ હતો. હવે ત્રીજો પોઈન્ટ, એવી રીતના જ પૂરું કરું છું, ત્રીજો પોઈન્ટ, એવી રીતના જ અનંતાનુબંધી કશાય કર્મ કાભી સ્વમુક્તિ ક્ષય નહીં હોતા. અનંતાનુબંધી નો પણ સ્વમુક્તિ ક્ષય નહીં થાય. સિમ્પલ, તેનું પણ શું થશે, વેરી ગુડ, અનંતાનુબંધી વિલ ગેટ કન્વર્ટેડ, અનંતાનુબંધી કર્મ પ્રકૃતિ વિલ ગેટ કન્વર્ટેડ ઇન ટુ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન માંથી પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન માંથી. એવી રીતના બધા રૂલ્સ છે એ આપણે થોડા થોડા વચ્ચે વચ્ચે જોતા જશું, એટલે તમને લોકોને એ વાતો બધી એકદમ બરાબર દ્રઢ થતી જાય. થઈ ગયા ત્રણ રૂલ, કયા ત્રણ રૂલ થયા જલ્દી, કયા ત્રણ રૂલ થયા, દર્શન મોહનીય કર્મ માં જે ત્રણ ભેદ છે એમાંથી એક મિથ્યાત્વ નો જ બંધ થાય છે, મિશ્ર અને સમ્યક પ્રકૃતિ નો બંધ નથી થતો, સત્તા અને ઉદય પોસિબલ છે. અને બીજા બે પોઈન્ટ આપણે લીધા કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સ્વમુક્તિ ક્યારે પણ નષ્ટ નહીં થાય. થઈ ગયું એટલું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આખું અનિવૃત્તિકરણ ગુણસ્થાન પૂરું કરી નાખશું, નેક્સ્ટ સન્ડે ના, સમજાય છે, આખું અનિવૃત્તિકરણ ગુણસ્થાન પૂરું કરીને પછી આપણે દસમા ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરશું. બે મિનિટ લઉં છું. આપણે લાસ્ટ ટાઈમ જે ત્રણ લાઈન રહી ગઈ હતી ભક્તિની એ આપણે પૂરી કરીએ, કારણ કે અધૂરી રહી ગઈ હતી લાસ્ટ ટાઈમ, એ આપણે પૂરી કરીએ. જો મારી સાથે ગયા વખતની જેમ બધા રિપીટ કરજો. આપણે લાસ્ટ ટાઈમ છોડ્યું હતું અહીંયા ભક્તિ અને મુક્તિથી, મુનિરાજોના વિશેષણ આપણે શીખતા હતા, સાંભળતા હતા અને એની મહિમા કરતા હતા. જો આ ભક્તિ, આ ભક્તિની રચના આપણે અહીંયા જે અષ્ટાનિકામાં રાજેન્દ્રજી જબલપુરથી આવ્યા હતા, ખ્યાલ છે કે નહીં બધાને, એમને આ ભક્તિની રચના કરી છે. લાસ્ટ ટાઈમ હું કહેવાનું ભૂલી ગઈ, પછી મને ઘરે જઈને યાદ આવ્યું. અદભુત ભક્તિ છે, જો, ધન્ય મુનિરાજ કી ભક્તિ, ધન્ય મુનિરાજ કી મુક્તિ. બધાએ બોલવાનું છે, બધાએ. ધન્ય મુનિરાજ કા વૈભવ, ધન્ય મુનિરાજ કા ગૌરવ, ધન્ય મુનિરાજ. ધન્ય મુનિરાજ કા આહાર, ધન્ય મુનિરાજ કા વિહાર. ધન્ય મુનિરાજ કા સંગમ, ધન્ય મુનિરાજ કા ઉદ્યમ. ધન્ય મુનિરાજ કા સંદેશ, ધન્ય મુનિરાજ કા ઉપદેશ. કા સંદેશ, ધન્ય મુનિરાજ કી દ્રષ્ટિ, धन्य समता की अभिव्यक्ति, धन्य मुनिराज की दृष्टि, धन्य समता की अभिव्यक्ति, धन्य मुनिराज परम पावन, करुषत बार नित वंदन। धन्य मुनिराज परम पावन, करुषत बार नित वंदन। धन्य मुनिराज हमारे है, हमें प्राणों से प्यारे है। धन्य मुनिराज हमारे है, हमें प्राणों से प्यारे है। बोलो हम भक्तों पर अनंत 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 उपकार करना द्वादशांगी जिनवाणी मात नो जय हो।